प्रवचन क्रमांक 5 आत्मसिद्धिनी आराधना सु
नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलम् मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः महादेव्या कोक्षिरत्नं शब्दजेतरवात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनधारक प्रभुतत्त्वलोचनधारकम् ॐ सहजात्मस्वरूप प्रभु नमो परम गुरुरा शुद्ध चैतन्य स्वामिने प्रणमु जेनाय अनुभव बोध थी प्रगटे आत्म ज्ञान ज्ञानावतार निरग्रंथ ते राजचंद्र भगवान वीतराग जिन मार्ग वण शेष सकल उन्मार्ग राज प्रभु दर्शावियो रत्नत्रय सन्मार्ग
आत्मसिद्धिनो आत्मयोग ए श्रेणीमा आपने आत्मसिद्धिनो अभिधेय आत्मसिद्धिनो अधिकारी आत्मसिद्धिनो अधिष्ठान आत्मसिद्धिनो अनुष्ठान ए विषय सूत्र ऊपर ने विचारणा करी गई काले आत्मसिद्धिना अनुष्ठान एटले पांच उपाय जे अचूक मार्ग छे पहलो उपाय निजवास अंतर्मुखता अंतरात्म दशा बीजू बंध कारणनी छेदक दशा बंध कारण मिथ्यात्व एनी छेदक दशा सम्यकत्व संकेत यथार्थ समझण अविरति बीजु कारण एनु छेदक दशा विरति त्याग संयम यम नियम त्रीजु कारण प्रमाद एनी छेदक दशा पुरुषार्थ अप्रमत्त भाव सतत जागृति पूर्वक नो उपयोग चौथु कारण उपाय कषाय एनी छेदक दशा प्रशम भाव उपशम भाव समता अविषम भाव अने पांचमो योग एनी छेदक दशा अशरीरी भाव अयोगीपणु अथवा अंतरहित अवस्था अहम रहित अवस्था त्रीजो उपाय राग द्वेष अने अज्ञाननी निवृत्ति ए बोधबीज भेद ज्ञान थी थाय अने आत्म भावता भावना भावता भावता थाय ચોથું આત્મા સર્વાભાસ રહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એ વાત બોધવી જ પ્રાપ્ત થાય સત્સંગથી, ભેદ જ્ઞાન થાય અને સ્વરૂપનું ચિંતવન ભ્રાંતિ રહિતપણે અને પ્રગટ આત્મ સ્વરૂપ પુરુષના આશ્રયથી એ સર્વાભાસ રહિત આત્માનો ખ્યાલ આવે. પાંચમું, અનંત કર્મની અંદર એક મોહનીય કર્મ જ અવરોધરૂપ છે, અંતરાય રૂપ છે અને એ મોહનીય કર્મના બે ભાગ દર્શન અને ચારિત્ર, એ દર્શન મોહનીયનો નાશ કરવો હશે તો સદગુરુનો બોધ, સદબોધની પ્રાપ્તિ, દેશના લબ્ધિ અને વિતરાગતા એટલે રાગાદિક પરિણામ રહિતની વર્તના, અકષાયપણે પ્રવર્તન કરવું તે સંયમના હેતુથી યોગ પ્રવર્તના, એ આપણી વિતરાગતાનું લક્ષણ છે. યથાર્થ જ્ઞાન અને યથાર્થ ક્રિયા, સમજણ સહિતનું આચરણ, એ બોધ અને વિતરાગતા. એ ચોથા અનુષ્ઠાન એ વિષય સૂત્ર ઉપરની વિચારણા પછી આજની આપણી વિચારણાનું સૂત્ર રહેશે આત્મસિદ્ધિની આરાધના. સુધર્મ, રત્નત્રય રૂપ સુધર્મ, મોક્ષ માર્ગનો ઉપાય ઉમા સ્વાતીએ તત્વાર સૂત્રમાં કહ્યું છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એવો રત્નત્રય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એવો રત્નત્રય રૂપ ધર્મ એ સુધર્મ છે. ઉપાય પછી આરાધના આ ધર્મની કરવાની છે. સુધર્મ એ સત સાધન રૂપ છે અને આ પણ સાધન દશાના સૂત્રો છે. જેમ અધિષ્ઠાનમાં આપણે સિદ્ધ દશા ઉપર વિચારણા કરી અને ગઈકાલે અનુષ્ઠાનમાં પણ સાધન દશા, એમ અહીંયા આરાધનામાં સુધર્મની આરાધના એ પણ જીવની સાધન દશા છે. સાધન દશા સિદ્ધ થયે સિદ્ધ દશા પ્રત્યે, આત્મસિદ્ધિનો માર્ગ સાધન દશાનું આરાધન કરવું તે, એની ગાથાઓ છે. એના ઉપર થોડી વિચારણા કરીશું. પાંચ છ ગાથાઓ છે. પેલી ગાથા,
તેજીના સુજીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકેતને વર્તે અંતર શોધ.
જો સાધક જિજ્ઞાસુ હોય અને એને સદગુરુનો બોધનો સુયોગ પ્રાપ્ત થાય તો એ સંકેતને પામે. સાધન ધર્મના સ્વરૂપમાં દર્શન જ્ઞાન અને ચારિત્ર કહ્યા છે. એ સમ્યક દર્શનના કૃપાળુદેવે ત્રણ પ્રકાર કહ્યા છે. સામાન્ય રીતે આપણે પણ સાંપ્રદાયિક પરિભાષાની અંદર ઉપશમ સંકેત, ક્ષયોપશમ સંકેત અને ક્ષાયિક સંકેત, આ દાર્શનિક પરિભાષાની અંદર આ સંકેતની ચર્ચા બધા જ સંપ્રદાયની અંદર થતી હોય છે અને બધા જ સંપ્રદાયો સમ્યક દર્શનના આ ત્રણ ભાગ પાડે છે. પરંતુ અધ્યાત્મ શૈલીની અંદર જેમણે આત્મસિદ્ધિની રચના કરી છે એવા પરમ કૃપાળુ દેવ એ આ સંકેતના ત્રણ પ્રકાર આપણને સમજાવે છે. આત્મસિદ્ધિની ગાથા 109, 10 અને 11માં આત્મસિદ્ધિમાં અમે ત્રણ પ્રકારના સંકેત કહ્યા છે એમ લખ્યું છે પત્રાંક 751માં. તો પહેલું સંકેત છે એ બોધ સંકેત છે. જીવની જિજ્ઞાસુ દશા એટલે એને પોતાના અંતકરણમાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિની ધગસ જાગે, એને પોતાના આત્માના અનંત પરિભ્રમણની કરુણા આવે અને હવે આ અનંતનું પરિભ્રમણ ક્યારે સમાપ્તતાને પામે, ક્યારે હું આ પરિભ્રમણથી નિવૃત્ત થઈશ, છૂટવાનો માર્ગ કોઈ ખરો, આ અંતરદયાના બધા લક્ષણો છે. કે બાકીની બધી વાતો તો ઘણી સાંભળી, હવે એને બાહ્ય વાતો તત્વજ્ઞાન એમાં રસ નથી, પ્રભુ અમને પ્રાપ્તિમાં રસ. આ જ્ઞાનના ભેદ અને પ્રભેદ, આ પ્રકૃતિના આના અને તેના અને આ બધું કરીને આખરે પ્રકાર ઉપપ્રકાર ભેદા ભેદની અંદર જઈને કરવું છે શું? તો કે મારે તો પ્રાપ્ત કરવું છે. અધ્યાત્મ શૈલી અને દર્શન શૈલી અહીંયા બે ભેગ પડે છે. આગમ શૈલી, આગમ શૈલી દરેક વાતની દરેક ડિટેલિંગ હોય અને ડિટેલિંગની અંદર શાસ્ત્રબદ્ધ એની પરિભાષા હોય, એના પ્રકાર હોય, એના ઉપપ્રકાર હોય, એના ભેદ હોય, એના પ્રભેદ હોય, આવી બધી વિગતની અંદર અભ્યાસ કરવાનો, એના તર્ક હોય, એના ન્યાય હોય, એ બધું હોય. પણ અધ્યાત્મ શૈલીની અંદરનો જે શિષ્ય છે એ આ બધી જ લોંગ કટ જેને કહીએ એની અંદર માનતો નથી. એની દશા તો એટલું જ કામ કરે છે કે પ્રભુ હવે હું ક્યારે છૂટું, તમારા શાસ્ત્ર અને તમારું વ્યાકરણ, તમારા ન્યાય અને તમારા તર્ક જે હોય તે મારે છૂટવું છે. એટલે સીધો લક્ષ્ય ઉપર આવીને ઉભો રહીએ છે. એ જિજ્ઞાસુ જીવને એવી જો દશા એની થાય અને એ સમયે જો એને બોધનો સુમેળ થાય, દેશના લબ્ધે કહી છે અહીંયા એવો બોધ, તો એ કે છે તો પામે સંકેતને. પહેલું સંકેત એને પ્રાપ્ત થાય બોધ સંકેત, સદબોધ પ્રાપ્ત થાય કે ભાઈ જીવનું સ્વરૂપ શું. અને કૃપાળુ દેવે એ બોધ સંકેતનું સરસ વર્ણન લખ્યું છે, આની વ્યાખ્યા આપી છે કે આપ્ત પુરુષના વચનની પ્રતીતિ રૂપ, આજ્ઞાની અપૂર્વ રૂચિ રૂપ, સ્વચ્છંદ નિરોધપણે આપ્ત પુરુષની ભક્તિ રૂપ એ પ્રથમ સંકેત કહ્યું છે. પહેલું સંકેત જે બોધ સંકેત છે એ આપ્ત પુરુષના વચન, આપ્ત એટલે જેને સ્વરૂપની પ્રાપ્તિ છે એવો પ્રાપ્ત અને જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય એવો છે તે આપ્ત. સંસારની નાવ એને સોંપી શકાય, જીવનની નાવ એને સોંપી શકાય, તો જેના ચરણમાં માથું મૂકી દઈએ અને અભય અનુભવીએ એવી જે પુરુષ છે એના વચન પ્રત્યેની પ્રતીતિ. આનંદગંજી મહારાજે પણ કહ્યું કે પેલા જીવને પ્રીતિ યોગ થાય, ઋષભ જીનેશ્વર પ્રીતમ મહારો, પરમાત્મા પ્રત્યે પ્રીતિ થાય, સત્પુરુષ પ્રત્યે પ્રીતિ થાય, આ યોગનું પહેલું ચરણ છે. સંસારમાં પ્રીતિ કરીને જ આવ્યો છે, ભાઈ પ્રત્યે, મા બાપ પ્રત્યે, પતિ પત્ની પ્રત્યે, સંતાનો પ્રત્યે, એ પ્રીતિથી ટેવાયેલો છે. હવે આનંદગંજી કહે છે કે તું પ્રીતિ જ કર, પણ ઋષભદેવ સાથે કર, એ મારો સ્વામી, બીજો કોઈ નહીં. બસ પ્રીતિ યોગથી પ્રારંભ થયો અને જેની સાથે પ્રીતિ કરી એનું ઓળખાણ થયું, ઓળખાણ થયું એટલે બીજો યોગ જાગે, ભક્તિ યોગ. જેની સાથે પ્રીતિ થઈ છે એ પ્રીતિનો પરિચય થતા ભક્તિ જાગે. આપણે તો પ્રીતિ જાજોવા દઈએ તો પછી નફરત આવે, કારણ કે સાચું સ્વરૂપ જાણી જાય પછી. એટલે પછી અહીંયા તો પરમાત્મા સાથે, પરમ તત્વ સાથે જયારે પ્રીતિ થાય છે, જીવ પ્રીતિ બંધાય છે, ત્યારે એને ભક્તિ જાગે છે. ઓહો કેટલું ઊંચું જીવન છે, કેટલી પવિત્રતા છે, કેટલી નિર્દોષતા છે, કેટલી ઉપકાર બુદ્ધિ છે, કેવી દશા છે, આ સંસારના બધા જ કષાયથી પર એના ભાવો છે. એટલે જેના તરફ પ્રીતિ જાગી છે એનું જેમ જેમ ઓળખાણ વધતું જાય તેમ તેમ એના તરફ ભક્તિ જાગે, બીજો ભક્તિ યોગ છે. પ્રીતિ યોગ, ભક્તિ યોગ અને પછી વચન યોગ. પછી કેના વચનમાં શ્રદ્ધા જાગે? પ્રીતિ યોગ પછી જેના ઉપર ભક્તિ જાગી છે હવે તો એના એક એક વચનમાં શ્રદ્ધા જાગે. આપણને પ્રીતિયોગ ઘણા સાથે છે, આપણે કઈ માનીએ એવું નહીં અને આપણે કહીએ કે એનું માનવા જેવું નહીં હો, સંબંધ રાખવા પર બહુ ધ્યાન રાખવું જરા. અહીંયા પરમાત્મા સાથે જયારે પ્રીતિયોગ થાય છે, એનો ભક્તિ યોગ થાય છે, દરેક ભાવ આદર પ્રત્યે છે, શ્રદ્ધા પ્રત્યે પ્રતીતિ થાય છે. એટલે એ પુરુષના વચનની પ્રતીતિ, કારણ કે ભક્તિ યોગમાંથી આપ્તપણાનો ભાવ જાગે છે કે હવે આના ઉપર વિશ્વાસ રાખી શકાય છે. હી ઇઝ ડિપેન્ડેબલ, હી ઇઝ બેંકેબલ, હી કેન બી રિલાય અપોન. બાકીનાનું આપણે કહીએ કે ગમે તેટલી વાત છે પણ ડોન્ટ ટ્રસ્ટ. તું જરા તારું જાળવીને જાજે, અમે તને કહીએ છીએ પણ આંધળો ભીત થાય. આ સંસારના સંબંધનું આ એક સ્વરૂપ છે અને પરમાર્થના સંબંધનું આ સ્વરૂપ છે વચન યોગ. એની વચનની પ્રતીતિ થાય, આજ્ઞાની અપૂર્વ રૂચિ થાય, પછી તો જે કે તેની અપૂર્વ રૂચિ થાય. સ્વચ્છંદ નિરોધપણે, એની આપ્ત પુરુષની ભક્તિ. આ પેલું સંકેત એ કહે છે બોધ સંકેત. મોક્ષ માર્ગના ઉપાયમાં સુધર્મનું સ્વરૂપ એ ત્રણ સંકેત રૂપ, અને સંકેતમાં જ દર્શન, જ્ઞાન અને ચારિત્ર કેવી રીતે વણાયેલા છે. અદભુત રચના કૃપાળુદેવે આ રત્નત્રયની આ ત્રણ ગાથામાં કરી છે. ખૂબ વિચાર કરીએ તો આપણને જરૂર પકડાશે કે કેવું સંકેત કહ્યું, કે બોધ સંકેત. પેલા હું કોણ છું એનો બોધ થવો જોઈએ, અને કેનાર પુરુષ એ આવો આપ્ત પુરુષ હોવો જોઈએ. બહુ સરસ વાત મૂળ માર્ગના કાવ્યમાં પરમ કૃપાળુદેવે મૂકી છે. આત્મસિદ્ધિ લખતા પેલા આણંદની અંદર રેલવે સ્ટેશન ઉપર બેઠા છે, અને ખંભાતના મુમુક્ષુ આવે છે, નગીનભાઈ છે, એક બીજા છોટાભાઈ છે, અને કહે છે કે સાહેબ આજ તો ઉપાશ્રયની અંદર મારા સાહેબ હદ કરી નાખી, બહુ જ ટીકા કરી તમારી. ખંભાતના મુમુક્ષુ કૃપાળુદેવને ભગવાન સ્વરૂપમાં ઓળખતા હતા, અને એમની આરાધના કરી, એમનો પત્ર વ્યવહાર થયો. પહેલા વહેલું શ્રાવકો તરીકે કોઈએ ઓળખા હોય કૃપાળુદેવને પરમાત્મા સ્વરૂપમાં, તો એ ખંભાતના લોકો. એટલે જતા એટલે ખંભાતમાં તો વંટોળ થઈ ગયો, અને ખંભાત તો શ્વેતાંબર સંપ્રદાયનો ગઢ ગણાય. એટલે ત્યાં ઘણી વાત થઈ, એને કહ્યું કે આ કાળની અંદર આ કઈ હોય નહીં, મોક્ષ માર્ગ નથી, આ બધું જુદું જુદું અનેક પ્રકારનું કહ્યું છે. જ્ઞેશ્વર માર્ગ આણંદના રેલવે સ્ટેશન પર કૃપાળુદેવ બેઠા છે, રેલવે સ્ટેશન બેઠા છે, અને કેટલાઓ એક કાગળ, કાગળની અંદર મૂળ માર્ગનું કાવ્ય લખાય છે, અને કે જાઓ તમારા ગુરુને વંચાવજો કે જિનેશ્વરનો સાસવાત મૂળ માર્ગ કયો છે. મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ. એ માર્ગની અંદર એમણે કહ્યું છે, છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ મૂળ માર્ગ, સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ, સાંભળો જીનનો. દેહ ને આત્મા જુદા છે એવું અનેક વાર જાણ્યું, અને ઘણાને કીધું કે આમ જ તો નથી, દેહ ને આત્મા બે જુદા છે. તો કે દેહ ને આત્મા જુદા છે એમ જાણે સદગુરુ ઉપદેશથી રે. કોનાથી જાણે? કે જે સ્વયં દેહ ને આત્મા બંને જુદા તરીકે વર્તે છે, તે જેની દશા દેહાતીતપણે વર્તે છે, જે પ્રત્યક્ષ દેહધારી હોવા છતાં દેહાતીતપણે જેનું પ્રવર્તન છે, આવો પુરુષ એ સદગુરુ છે. આની દેશના લબ્ધિ છે, આ આપ્ત પુરુષ છે. એ કે છે કે દેહ ને આત્મા જુદા છે, આને જ્ઞાન કહેવાય, બાકીને જ્ઞાન ન કહેવાય. કોલેજનો પ્રોફેસર એ કે દેહ ને આત્મા જુદા છે, નિશાળનો શિક્ષકે સમજાવે મીરાબાઈ નું પદ કે જૂનું રે થયું રે મારું દેવર, જૂનું રે થયું પિંજરું નારું મારું જૂનું રે. એ તો સમજાવે કે પિંજરું જૂનું થયું, કાઢ ચડી ગયો, હવે કાઢો ને બદલાવો ને કલર કરાવો. એમાં ન ખબર પડે, એમાં કોઈને દેહ ને આત્માની પ્રતીતિ ન થાય, કારણ કે કેનાર પુરુષને કોઈ પ્રતીતિ નથી. કેનાર કઈ જાણતો જ નથી શું દેહ ને શું આત્મા. એમ જાણે સદગુરુ ઉપદેશથી છે, કેટલું મહત્વનું એ પદ છે. એની અંદર કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ, આને જ્ઞાન કહેવાય. તો આ સંકેતની અંદર સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શન થાય. તો અહીંયા કહ્યું એને બોધ સંકેત પેલા ઉપજે છે. બોધ સંકેત જેવું પ્રાપ્ત થાય છે એવું પોતાનું સ્વ સ્વરૂપ, કે મારું સ્વરૂપ છે ઉપયોગી સદા અવિનાશ, સદા ઉપયોગી છે. એક પળ પણ આ જીવ ઉપયોગ વિનાનો નથી. શરીર એના ધર્મ વિનાનું હોય, ઘસઘસાટ ઊંઘમાં હોય તો શરીરનો કયો ધર્મ ચાલે? પણ આત્મા ત્યારે પણ ઉપયોગમાં છે. ઊંઘમાં કર્મ બંધાય કે ન બંધાય? કોણ બાંધે? શરીર બાંધે છે કર્મ કે આત્મા બાંધે છે? તો આત્મા ઊંઘમાં ક્યાંથી બાંધે? ઉપયોગી સદા આત્માનું જીવનું લક્ષણ, ઉપયોગો જીવ લક્ષણમ, ઉપયોગ એ જીવનું લક્ષણ છે. એ લક્ષણ તો સદા છે, અનાદિકાળથી જ્યારથી જીવનું અસ્તિત્વ છે ત્યાંથી ઉપયોગવંત છે એ જ લક્ષણ ચૈતન્યનો છે. ઉપયોગી સદા અને અવિનાશ, એનો કદાચ નાશ થતો નથી, એ સત છે, એ ત્રિકાળા બાધિત અવસ્થા છે. ઉપયોગમય દશા આત્માની, જળ આત્મા ક્યારે જળ થતો નથી, ક્યારે મૂઢ થતો નથી, એને વેદાંતની અંદર શબ્દ પ્રયોગ મૂક્યો છે, કુટસ્થ પથ્થર જેવો. આત્મા ક્યારે કુટસ્થ થતો નથી, હંમેશા ચૈતન્ય છે. ઉપયોગી સદા અવિનાશ, મૂળ માર્ગ સાંભળો જીન મળે. આ બોધ સંકેત, પહેલું સંકેત આત્માના સ્વરૂપના જે લક્ષણ છે કે અવિનાશી છે, ચૈતન્ય ઘન છે, ઉપયોગી છે, અને આ સદગુરુથી જાણે છે. મહત્વ એ છે, ચોપડીથી જાણતો નથી, વાર્તાલાપથી જાણતો નથી, છાપાની પૂર્તિથી જાણતો નથી, સદગુરુના મુખેથી જાણ્યું છે. એની પ્રતીતિ છે, પ્રતીતિ એની જ આવે કે પ્રતીતવંત આત્મા જયારે કહે તો, નહીં તો ના આવે. અને શું પરિણામ આવ્યું, કેવી પ્રતીતિ થઈ, તો પામે સંકેતને વર્તે. જેવો સદગુરુનો બોધ મળ્યો કે સંકેત થયું, બોધ સંકેત થયું, દેશના લબ્ધિ પ્રાપ્ત થઈ, અને પરિણામ શું થયું, અંતરશોધ વર્તે, અંતરશોધ સીધો અંતર્મુખ થઈ ગયો, સંસારથી પાછો હટી ગયો, બહિર્મુખતા ચાલી ગઈ, અંતર્મુખ થઈ ગયો. આ સંકેતનું પહેલું પરિણામ, આ બોધ સંકેત એને થયું. વર્તે અંતરશોધ, પહેલા ઉપાયમાં કહ્યું તું નિજવાસ, પહેલો ઉપાય નિજવાસ, આ નિજવાસમાં ગયો. આ સંકેતનું પરિણતિ થઈ, એને બોધની પરિણતિ આ થઈ, અકષાયાદી પરિણામે એનું હવે પ્રવર્તન થયું. અને પછી મન વચન કાયાના યોગ, એ કદાચ ચાલે તો પણ કેવા ચાલે, સર્વ ભાવથી ઔદાસીન વૃત્તિ કરી, માત્ર દેહતે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવજો જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ પરિણતિ થાય છે બોધ સંકેતની. પહેલું સંકેત થાય છે યથાર્થ જ્ઞાન દેહ ને આત્માનું થાય છે, અને એ કે છે આ ઉપયોગી અવિનાશી છે, એવું આ ચૈતન્ય એ દેહ થી ભિન્ન છે, છે દેહાદી થી ભિન્ન આત્મા રે, એ થયો. અને એ અંતરશોધ સીધું પરિણામ, જગત તરફથી દ્રષ્ટિ સમેટી લીધી. ઉપયોગનો જે વેપાર આજ સુધી અનંત કાળથી જગત સાથેનો હતો, એ ઉપયોગ સ્વરૂપમાં સમાઈ ગયો. સૌભાગભાઈએ એક પ્રશ્ન કૃપાળુદેવને પૂછ્યો છે કે સાહેબ, તમે ગમે ત્યારે પત્રમાં જેટલી વાર વાંચે એટલી વાર તમે સમજવાની જ વાત કરી છે, આ સમજવું એટલે શું? સીધો પ્રશ્ન, કારણ કે અમે તો એમ જ સમજીએ છીએ કે બધા સમજી ગયા છે, અને તમે છતાંય વારંવાર જ્ઞાની પુરુષ, સમજવું એટલે શું? ગુરુદેવ કાનજી સ્વામી કે તો સમજા કઈ, સમજાણું કઈ, અને ઓલા બધા એમ કે તમે અમને મૂર્ખા સમજો, કેમ કે આ તો બધા સમજના બાપ બેઠા છે. કૃપાળુ દેવે કહ્યું સૌભાગભાઈ ને એક જ વાક્યમાં કે સમજ્યા તે સમાયા, અને જેમ જેમ સમજતા જાય તેમ તેમ સમાતા જાય, તે સમાઈ રહ્યા અથવા સમાયા. જે દિવસે આ સમજવું ને સમાવવાનું એકીકરણ થશે તે દિવસે પામી જશે. આપણે જયારે જયારે સમજીએ છીએ તો સમાયા કરતા છલકાયા વધારે છે, બસ આખા ગામને જાણે હું સમજ્યો છું એટલે બધાને ઉપદેશ જ દેવાનું શરૂ કરે, હું પોતાને તીર્થંકર જ માને છે, આમાંથી ક્યાં આપણે જવું ક્યાં. સમજ્યા તે સમાયા, અને જે સમજ્યા તે છલકાયા, એ સમજ્યા નથી. ગુજરાતીમાં કહેવત છે અધૂરો ઘડો છલકાય ઘણો, બહુ બોલ બોલ કરે, બહુ કીધાકીધ કરે બધાને, પરમાર્થ નો માર્ગ નામ ને તેમને એ હજી અધૂરીઓ છે, હજી એને કઈ પરિપક્વતા છે નહીં, એને હજુ ક્યાંય પરમાર્થ માર્ગ ના રહસ્ય, કારણ કે એને તો ક્યાં બોલવું, કોની સામે બોલવું અને શું બોલવું અને કેટલું બોલવું એનું બરોબર પ્રમાણ બાન હોય, કેમ કે જે શબ્દની પરિણતિ ન થતી હોય તે શબ્દ કેવો એ પણ વ્યર્થ છે. આ જ્ઞાનીની ઓળખ છે, એટલે જ્ઞાનીની ભાષા એ મૌનની છે. આપણને લાગે સારું વ્યાખ્યાન આપે છે જ્ઞાની છે, કેમ કે આપણી સમજણ સમજણ આપણી ઠેકાણું જ નહીં, કઈ વ્યાખ્યાન આપે છે એટલે જ્ઞાની નથી. શબ્દનો વેપાર તો સાહિત્યકાર કરે, શબ્દનો વેપાર તો ડાયરાનો કલાકાર કરે, શબ્દનો વેપાર નાટકનો કલાકાર વધારે સારી રીતે કરે. ઈ જે સંવાદ બોલે ને આત્માના ને એના, ત્યારે એવા બોલે કે ઓહો જાણી આ બધાને શું વૈરાગ્ય થઈ ગયો હશે. ભરત્રીનું નાટક એ જમાનો હતો કે જે ભજવતો હતો, એટલું બધું આબેહૂબ ભજવે કે છે જોનારા વૈરાગ પામે ભરત્રીના નાટકમાંથી. દેખરે ઉતારો રાજા ભરત્રી, રાણી કરે પોકાર મૈયા પિંગલા, એટલું બધું તાદ્રશ્ય ચિત્ર. પણ એ પાછો એ ભરત્રી પડદા પાછળ ચડાવતો પ્યાલી, આખી રૂત જુદી છે જ્ઞાનીની. એટલે અહીંયા એક જ લીટીમાં કૃપાળુ દેવે સંકિત કે તો પામે સંકિતને વર્તે અંતર શોધ, જેવો સંકિત પામ્યો કે સરુ સ્થિતિ શું થઈ એની, વર્તે પોતામાં ગયો. આત્મદર્શન પરમાત્મા તત્વો સાથે અનુસાન, જગત વ્યર્થ ભાષે વર્તે અંતર શોધ. સમ્યક દર્શનનું લક્ષણ એ અંતર્મુખતા અને વિતરાગતા છે. કૃપાળુ દેવે લખ્યું છે સમ્યક દર્શન, ઘણા સંકિત થઈ ગયું, સંકિત થઈ ગયું, સંકિત થઈ ગયું, પડીકા બંધ સંકિત વેચાય છે અને જે એ બધા સંકિતનો જ વેપાર કરે છે. લક્ષણ તો કે વિતરાગતા અને અંતર્મુખતા. હવે આપણે જોઈએ કે એના આધાર ઉપર તો નાખી નજર કરતા પણ કોઈ સંકિતી નજરે ચડશે નહીં. આ લક્ષણ છે, એટલે પહેલા લક્ષણમાં સરસ મૂક્યું છે વર્તે અંતર શોધ. પછી બીજી ગાથા, બીજું સંકેત.
મત દર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લાખ લહે શુદ્ધ સમકીતતે જેમાં ભેદ ન પાશ.
પેલું બોધ સંકેત, પછી આવે છે શુદ્ધ સંકેત. શુદ્ધ સંકેત એના લક્ષણ શું, એ ક્યારે પ્રગટે, અવસ્થા કઈ જીવની, તો કે મત દર્શન આગ્રહ, મતના અને દર્શનના આગ્રહ એનો ત્યાગ કરીએ. મતનો આગ્રહ તો છોડીએ એ તો સમજાય, પણ દર્શનનો આગ્રહ પણ છૂટી જાય. એ શ્રીમદ રાજચંદ્ર જ કહી શકે કે જૈનના આગ્રહથી મોક્ષ છે એમ માનવાનું આ આત્મા ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં મોક્ષ છે આ અધ્યાત્મ શૈલી છે, દાર્શનિક શૈલી એ જુદી વાત છે. દર્શનથી મોક્ષ નથી એમ કહેવાનું નથી, પણ જે દર્શનમાં મોક્ષ હોય તો એ દર્શન મને માન્ય છે. જેમાં ભેદ અને પક્ષ, પક્ષાપક્ષી નથી, આ મારું છે માટે મમત્વ, એમાં આ કુળ ધર્મ છે મારો, આ અમારા સગાવાલા આની અંદર છે, એટલે આ બધા તો સંકીર્ણ મતવાદ છે. આનાથી પર અધ્યાત્મ છે, એટલે કે છે કે એનો આમાં ન ભેદ ન પક્ષ, એમાં કોઈ પણ પ્રકારના ભેદ નથી. એ જ્યારે એને દર્શન થાય છે ત્યારે આનું ને તેનું એવો કોઈ ભેદ નથી. સંપ્રદાય, પંથ, ઉપપંથ, સંઘ, સંઘાડા, ગચ્છ, મત, મતાંતર, એકેય પ્રકારનો જેને સેક્ટ કહીએ એવા એકેય સેક્ટના ભેદ નથી. અને ન પક્ષ, પક્ષાપક્ષી, મારું તારું, મારું તારું, આ પક્ષની નિશાની છે. કંઈ પણ હોય તો બસ આપણું કરો,
અરે આપણું શું, જ્યાં અધ્યાત્મ આવે આપણું, જ્યાં આત્મા જાગે આપણું. પણ જીવ સંકીર્ણતાનો એટલો આદિ થઈ ગયો છે